આંસુ પોછી મૃદુ વચન ઉચારે, સંતાનના આંસુ માતૃવાત્સલ્ય જ લૂછી શકે છે. અને એ વાત્સલ્ય પછી કશું જ જોતું નથી. પોતાના સંતાનને સાંત્વના આપવું, આશ્વાસન આપવું, એને રાજી કરવું, એના માટે પોતાની કિંમતીમાં કિંમતી સાડીના પાલવથી આંસુ પોછી, સંતાનના આંસુની આગળ એના કિંમતી વસ્ત્રો કોઈ વસાતમાં નથી. બગડશે, મેલું થશે, પણ બાજુમાં કોઈ બીજો ઊભો હોય ને સહેજ આમ એવા હાથથી અડે તો તરત જ આપણે છંછેડાઈ જઈએ. પણ સંતાનના આંસુ માટે બસ કઈ જ જોવાનું નહીં. એના માટે આ દુનિયામાં બીજું કઈ અધિક છે જ નહીં. જે છે તે એના માટે આ માત્ર વાત્સલ્યતા છે. વાત્સલ્ય પ્રેમ પ્રાપ્ત થાય પોતાના સંતાનનો, ના અધિકમ તથા માન્યતે, એનાથી વધારે બીજું કશું જ આ જગતમાં નથી. તો માએ જોયું કે મારા કરતા ભરતજીનું દુઃખ વધારે છે અને કૌશલ્યાજી માં તરીકે પોતાની જાતને થોડીક નિયંત્રણમાં લઈને પોતે જ ધીરજ બાંધીને બીજાને ધીરજ આપી શક્યા, પોતે સ્વસ્થ થયા. પણ બે પ્રવાહો વહી રહ્યા છે હૃદયમાં, સ્નેહ અને શોક. શોધી લાવો ક્યાંયથી એકી સાથે બે પ્રવાહ વહેતા, અસંભવ ને અશક્ય. પણ કૌશલ્યા માં માટે શોક સ્નેહન હૃદય સમાય, શોક પણ એટલો છે કે જે હૃદય એને સહન કરી શકતું નથી. દેહ પ્રેમ પણ એટલો જ છે કે ભરતને માટે હૃદય છલકાઈ રહ્યું છે. ને હૃદય સમાય કઈ અવસ્થાને કઈ સ્થિતિ, એકી સાથે બે, જેને આપણે કે હસવું ને લોટ ફાકવો અશક્ય છે, છતાં શોક અને સ્નેહ બંનેને હૃદયમાં સ્થાન આપ્યું છે. જ્યારે શોક હોવા છતાંય સ્નેહ ભરતજી માટે એટલો જ વ્યક્ત થઈ રહ્યો છે, એટલા માટે તો આંસુ પોછી મૃદુ વચન ઉચ્ચારે, ખૂબ જ ધીરજના, ખૂબ જ શીતળ, ખૂબ જ વાત્સલ્યના વચનો વડે કૌશલ્યાજીએ ભરતજીના દુઃખને ખૂબ જ સમજ્યા પછીથી એને ધીરજ બંધાવી. કારણ ભરતજીને બે દુઃખ છે, જ્યારે મારે તો એક જ દુઃખ બાકી રહ્યું છે, મને રામ મળી ગયો છે. પુત્ર વાત્સલ્ય રેડવાનું પાત્ર પ્રાપ્ત થઈ ગયું છે, અને ભરતજી પણ એવા સુપાત્ર છે કે માતૃ વાત્સલ્યના પ્રેમને એ પોતે ઝીલી રહ્યા છે. સત્તા મળવાની હોય ત્યાં આગળી કોણ આટલું પોતાની જાતને સમજાવીને ખૂબ શક્તિશાળી બનાવી શકે. સત્તા માટે તો માણસ ભલભલો હોય તો ગમે તેવું બધું જ કરવા માટે તૈયાર થઈ જાય. બીજાના જીવનની કઈ બરબાદી થતી હોય તો ભલે થતી હોય, લે તું પી, પણ હું આગળ જઉં. આપ્યા કરે, વેચ્યા કરે, પોતાના પોતાને સત્તા મેળવવા માટે, પોતાને વૈભવશાળી બનવા માટે. સામા માણસને ગમે તેમ કરી નાખે. અહીંયા ભરતજી પણ એટલા સમજણ પૂર્વક સ્વસ્થ છે અને એને કારણે માં કૌશલ્યાજી એમને સંભાળી રહ્યા છે. આંસુ પોછી મૃદુ વચન ઉચ્ચારે. કોઈ પણ વ્યક્તિને આશ્વાસન આપવું હોય ને તો પહેલા તો પોતાની જાતને તૈયાર કરવી પડે કે કયા શબ્દો બોલીશ, કઈ વાત હું એને કરીશ તો એને ધીરજ મળશે, તો શાંત થશે. એટલે કોઈ પણ વ્યક્તિને આશ્વાસન કે સાંત્વના આપવા માટે પહેલા પોતે ધીરજ બાંધવી પડે. જાતે ધીરજ બાંધી પછી બીજાને આશ્વાસિત કરી શકે. તો બહુ જ સૌમ્ય શબ્દોમાં, બહુ જ શાંત શબ્દોમાં કૌશલ્યાજીએ ભરતજીને સમજાવવા માંડી છે. અજહુ વત્સ, મારા દીકરા, બેટા, કોઈ પણ વાત્સલ્યના શબ્દ સૌથી પહેલા પોતાનાથી નાના માટે ઉદ્ગાર બહાર નીકળે ને તો દીકરા, બેટા, આ જ ભાવ. તો આશ્વાસનના શબ્દોમાં સૌથી પહેલા જ કહ્યું કે વત્સ, અત્યારે હમણાં વત્સ ધીરજ ધારણ કર. વત્સ શબ્દનું સંબોધન કે એક અપરમાં ધ્રુવની અપરમાં એને કહી શકે. તો એમ જ કે આ રાજ તારા બાપના ની ગોદમાં બેસવાનો તારે હક જોઈતો હોય તો મારી કુખે જન્મ લે, જ્યાં સુધી તને આ ગોદ બાપની નથી મળવાની. જ્યારે સામે આ પણ અપરમા છે કૌશલ્યાજી, એને પોતાની ગોદમાં બેસાડીને વત્સ કહી દે, દીકરા અત્યારે ધીરજ ધારણ કર અને ધીરજ થોડીક હિંમત કેળવ, બલી હિંમત કેળવીને જરા મજબૂત થઈને ધીરજ ધરવ. આ સમય અત્યારે તારા માટે શોકનો નથી. બસ કોઈ પણ હિસાબે હું ક્ષત્રિય છું, મારો દીકરો છું, એટલા માટે વત્સ કહી દીધું. હું સ્ત્રી જેવી સ્ત્રી જો ધીરજ ધારણ કરી બાંધીને સખત થઈને તને કહેતી હોઉં તો તારે તો આગળ આવવાનું છે, આ બધું તારે સંભાળવાનું છે. એટલે શોકથી દુઃખી થઈ એ પાલવશે નહીં, એટલા માટે અત્યારે ધીરજ ધારણ કર.